मुनिमंडल आश्रम हरिद्वार में। उस समय हजारों सैकड़ों एकड़ जमीन थी। जानकी दास जी महाराज कहते थे, हमने नजर से देखा मुनिमंडल आश्रम हरिद्वार में, तो खेती में जोतते समय एक बैल उसको जोते उसी समय बैठ जाए, खा खा पी के मस्त था, गांव में बड़ा सुंदर था, बड़ा पहलवान बैल, लेकिन उसको जब जोते तब सीधा बैठ जाता, जब भी जोते तब बैठ जाए काम करें। तो फिर संत भी होते थे नौकर, तो संत जो नौकर उसको मार पीट करके खड़ा करते थे, तो संत कहते नहीं भाई मारना नहीं, मारो मत, निकाल लो, अलग कर दो, दूसरे को जोत दो। दो चार बार ऐसा किया संत ने उस मजदूर नौकर के साथ, फिर उस बैल ने उस संत को स्वप्न दिया कि बाबा जी क्षमा करना, मेरी गलती हुई है, पूर्व जन्म में मैं यहाँ का साधु था मुनिमंडल, उस समय बैठे बैठे खाया पिया था, कुछ नहीं किया, नहीं। तो इस समय को चुकाने के लिए बैल बन करके आया हूं, मेरी पर कृपा करना, आप जब भी मैं बैठ जाऊं तो मेरे मेरे कान में कह देना, बाबा जी उठो, जो पहले का खाया है वो भोगने के लिए आए हो, अभी यहां नहीं करोगे तो आगे क्या भोगना, इतना ही कह देना। तो उस संत ने एक बार के स्वप्न की सुनी न सुनी कर दी, नहीं दो दो चिंता दो तीन चार दिन के बाद फिर से उस स्वप्न उसको दिया कि बाबा जी इतनी कृपा कर दो ना, वो बैल कह रहा नहीं तो मेरी दुर्गति हो जाएगी। फिर दोबारा जब हुआ स्वप्न, तो उस संत ने जब जोता उस बैल को, जोता नौकर ने, तो संत ने देखा बैठ गया है, नौकर को कहा मारना नहीं, मैं अभी आता हूं, रुक जा ठहर जा, वैसे रख, गए कान में बोल दिया कि बाबा जी रो, जो आश्रम का खाया हुआ चुकाने के लिए आए हैं, और यहां नहीं चुकाओगे तो आगे कैसी दुर्गति होगी। फट सा वो बैठा हो खड़ा हो गया, बैल खड़ा हो गया और चलने लगा। नौकर कहते महाराज जी आपने क्या जादू किया, क्या चमत्कार किया, क्या मंत्र दिया उसको, जो है सो दिया। तात्पर्य ये है कि बिना भजन किया हुआ भी हमें उसकी सजा होगी। ये तो महाराज जी सुना देते, तो महाराज जी कहते कहे संतराम भजन करो, बस साधु जीवन में भी पार उतरना है तो भजन तो करना ही, भजन करो सेवा करो, लेकिन 6 घंटा हो जाए फिर सारे दिन आप कुछ भी करो, जैसे नौकरी से 6 घंटे 8 घंटे पूरे हुए, फिर बाद में कहीं भी घूमता है, देखता है, खाता पीता है, सिनेमा देखता है, को भी छुट्टी है, जो कुछ करना हो आराम करो, मगर 6 से 8 घंटे रोज कुछ नियम है। मैं भी सोचता हूँ 6 घंटे पूरे हुए नहीं हुए, कभी नहीं तो हमारी बारी भी ऐसी आ जाए, क्या मानसी गति दुर्गति हो जाए। तो ऐसा है कि महाराज जी भगवान ही भजन करवाएंगे, तू भजन कर, की वृत्ति लगी हुई है कि अभी वापस नहीं आना है और ऐसे फंद में नहीं पड़ना है, 6 घंटा पूरा कर, कहीं से ला करके रख, कुछ न कुछ सेवा उसको सौंप दे, ये सेवा कर, ये भजन कर, पार उतरवा माटे एक ज साधन। अने भजनो प्रभाव तो वेदोए पण एटलो बधो कह्यो छे, अने भजन थी कोई पण माणस पोताना जीवन ने भरी दई शके छे, खाली नहीं रहे, बाकी एमने भटकता हशो तमारू जीवन आखू खाली रही जशे, भजन थी आखू जीवन भरेलू लागे। नरसी में तो नागरनाथ नो नागर ઘરના લોકોને નાથ બહાર મૂક્યો તો એમને થઈ ગયું હું ખાલી થઈ ગયો. નહીં તો નાથ બહાર મૂકે એટલે માણસને શું થાય? આપણે તો ખાલી થઈ ગયા, કામ કોઈ પૂછશે. મીરાએ આખો રાજમહેલ છોડી દીધો. રાણાએ કહ્યું કે મેવાડ છોડ, મેવાડ પણ છોડી દીધું. આ બધું છોડી તો મીરા ખાલી થયા ખરા, ભજનથી ભરેલા. પાનભાઈ કે છે ને ભજન કરવું ભરપૂર. બસ પાનભાઈ તમે બસ ભજન ભરપૂર કરો, તમારું જીવન ઊંચી મેળી. તે મારા કેટલા સરસ ભાવ છે, કેમ કે એનું જીવન ભજન ભજનાનંદી સાધુ. અને જે જે ભજનાનંદી સાધુ હશે ને એની પાસે બેસવાની મજા આવશે, એની પાસે બેસવાથી શાંતિ. ભલે કઈ નહીં બોલે તમારી સાથે, તમે ત્યાં જઈને બેસો ભજનાનંદી સાધુ પાસે બેસો તો વૃત્તિ ઠરશે, મન ઠરશે. ભજનમાં આટલો બધો પ્રભાવ. ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતા કરતા જગન્નાથપુરી જાય, જંગલોમાંથી જાય નીકળે તો જંગલની અંદર વાઘ સિંહ બધા હોય અને ત્યાંથી પસાર થતા હોય, પણ એની સાથે કંઈ જ ના કરે, હિંસક પ્રાણીઓની વચ્ચેથી એ નીકળી જાય શાંતિથી નામ સંકીર્તન કરતા ઢોલ બજાવતા. પણ કોઈ પણ હિંસક પ્રાણીએ કોઈ કઈ જાતનું પોતે પણ નિર્ભય અને પ્રાણીઓ પણ વાઘ સિંહ પણ આમ શાંતિથી ઉભા હોય એને જોયા કરે. ભજનની અંદર આ શક્તિ છે. તમારે ભય નહીં રાખવાનો તો સામે વાળાને પણ બીક નહીં લાગે. સામાન્ય બીક તમને નહીં લાગે, તમારી બીક સામાન્ય નહીં લાગે. પણ ભજન કર્યા વગર નીકળતા તો તમને એની બીક લાગશે ને એની તમને બીક લાગશે. દેવબાજી નિરંતર તમારા લૌકિક વ્યવહારિક સાંસારિક જીવનની અંદર પણ ભજનનો સાથ રાખજો તો ચાલી શકો એમ. પણ રસ્તે ચાલવું હોય કે છે કે લાકડી સાથે હોય તો સારી કામ લાગશે. કૂતરું છે કંઈક હોય લાકડીને ઉગામવા ચાલે, અથવા કઈક થાક્યા હોય તો ટેકો દેવાય. એમ ભજનની લાકડી, ભજનની લાકડી હાથમાં રાખો, એ ટેકાથી કામ લાગશે અને સુરક્ષાએ પણ. ભજન કરો તો સહેજે ઉતરો, તમે નિર્ભયતાથી પાર પામી શકશો તમારા જીવન. પણ એ નિર્ભયતા ભભા ભજન થકી ભય ટળે, કોઈ પણ જાતની બીક ના લાગે. જે ભજનમાં હોય નામ સ્મરણ કરતા કરતા અંધારાની અંદર ચાલ્યા જાવ, ગાઢ જંગલમાંથી નીકળી જાવ, નામ સ્મરણ કરતા કરતા કશી બીક નહીં લાગે તમે પાર. જો ભજન સાથે નહીં હોય તો તમને બીક લાગશે. શું થશે, ક્યાંથી આવશે, કઈશે, થઈ જાય બીકણમાં. મહારાજ તો કે છે ભજનનો કેટલો બધો પ્રભાવ છે, આટલી બધી આપણને હિંમત આપે છે, આટલું બધું વચન આપે છે. જો ભજન કરશો તો સહેજે પાર ઉતરી જશો. ભજનથી ભજનથી કોઈની બીક નહીં લાગે. ગીતાના 12મા અધ્યાયની અંદર પણ ભગવાન કહ્યું તમારી બીક બીજાને નહીં લાગે, બીજાને તમારી બીક નહીં લાગે. કેટલી સરળ શાસ્ત્ર ગ્રંથ સંમત, સંતનું જીવન જ શાસ્ત્ર. અને એની અંદર પણ એ રમેલા હોય છે, ડા ઉતરેલા હોય અને એનો અનુભવ કહી દે કે ભજનનો અનુભવ આ છે. નામ સ્મરણ લખવાનું ચાલુ કરો, જુઓ પછી વૃત્તિ એકાગાર, મન પણ શાંત થઈ જશે. जप लगता है, माला फेरवता पण अभ्यास करशो ने तो माळानी साथे ફરતું મન પણ ધીરે ધીરે શાંત થાય. સમય લાગે એની મેસેજ આપોઆપ નામ સ્મરણ. તો સાહજિકતા જીવનની અંદર એકમાત્ર ભજન, અને એ ભજનથી તમે તમારા અંતરની અંદર તમારા પોતાનામાં જ્યાં સ્થિર થયા, તમારામાં તમારી એકાગ્રતા આવી ગઈ, બસ કે છે અંતર્ઘટમાં જે ભગવાનને તમે બહાર શોધો છો એ જ તમને તમારી અંદર આવીને બેસી ગયેલા દેખાય. કૃષ્ણની વાત છે ને, માખણ ચોરી આવે, ચોરી કરીને આઈને પાછલે બારણેથી ઘરમાં બેસી જાય, પછી ગોપી ફરિયાદ લઈને આવે છે, જશોદા તેરા કનૈયા મેરે ઘર મેં આકર કે માખણ કી ચોરી કર ગયા. તો જશોદા કે જૂઠું ના બોલીશ, મારો કન્યો તો મારા ઘરમાં બેઠો. જો ગોપી જોઈ, ઓહ કૃષ્ણ ઘરમાં બેઠો છે. એમ વૃત્તિઓ ચાહે બહાર તક પણ એ ધીરે ધીરે અંદર બેસાડી દે, તેમ થાય કે અંદર બેઠેલો છે, ચોરી નથી. મનોવૃત્તિ ભજનમાં જોડેલી હશે ને તો આપોઆપ ઘટની અંદર જ ભગવાન પોતાના શરીરમાં જ. એટલે હું તો અહીંયા બેઠેલો છું, બહાર ક્યાં જઈશ? ઘટ ઘટ પર ઘટ ઘટ વ્યાપી છો ગુરુ માં, તો દરેકના ઘટમાં બીજા ગોપી પણ કે મારા ઘટમાં બીજા જે તત્વ છે ઈશ્વરનું, ઈશ્વરનું જે તત્વ છે ઈશ્વરનું તે આપણા પોતામાં. સાત્વિકતા ઘરમાં એટલે ઘટમાં હશે, શરીરમાં હશે, સાત્વિકતા ચારે બાજુ દર્શન થશે. અને સાત્વિકમાં સાત્વિક તીર્થમાં જઈને બેઠા હશો પણ અંદરની અંદર જો તમારામાં કંઈક ક્ષતિ હશે તો સાત્વિક તીર્થની અંદર પણ તમને જે છે. અને કોઈ સાત્વિક તપસ્વી સ્થિરતા વાળો સાધુ ગમે તેવી ઉપાધિ વાળી જગ્યાની અંદર જઈને બેસે ને તો પણ બધું શાંત થઈ જાય. પિશાચ રાજે પણ સુરતની અંદર એક ઘરની અંદર પિશાચ રહેતા હતા. દુખી છું, આ ઘર મેં બાંધ્યું પણ એમાં રહી શકતો નથી. કેમ? કે એની અંદર આ પ્રમાણે પ્રેતાત્માઓ. મારા ત્યાં ઘડીના આંગણે જઈ માત્ર દ્રષ્ટિ જ કરી બીજા રહ્યો કશું જ નહીં. તો ભજન પ્રભાવથી એવા પ્રેતાત્માઓ જેની દુર્ગતિ થઈ છે એવા આત્માઓને પણ સદગતિ મળે. ભજનનો તો પોતે તો પાર ઉતરે તો ઉતરે, પણ ભક્તિ વડે ભજન વડે બીજાને પણ પાર. તાળી પાડી મોટેથી નામ સંકીર્તન કરો, તમે તો પાર ઉતરશો, પણ જેના કાને શબ્દ પડશે એને પણ એમ થશે કે અહીંયા આગળ ભગવાનનું ભજન થાય. ગામડા ગામમાં બધે મંદિરોમાં સાંજ પડે આરતી થાય એટલે ઘંટ વાગે, નોબત વાગે, એટલે આપણા ઘડિયાઓને તો ખ્યાલ હશે. ટકોરા પડે કે આરતી અવાજ સંભળાય ને એટલે માદા માણસને ઉઠતો હોય તો એ બેઠા કરીએ ભાઈ આરતીનું કામ છે, સુવાય નહીં. અત્યારે જે અવાજ છે એ અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જેના કાને પહોંચે એ સજાગ થઈ જાય કે ભાઈ સંધ્યા આરતીનો ટાઈમ થયો, બેઠા થઈ જાઓ. માણસ માંદું હોય તો એને ટેકો આપીને બેસાડી દે, હમણાં બેસ આરતી પૂરી થઈ જાય. તો એ જે નામ સ્મરણ મોટેથી કરીએ છીએ, તાળી પાડીને કે સંકીર્તન કરીએ છીએ, એમાં એની પાછળનો શ્રેય એ છે કે પોતાનું કલ્યાણ થાય તો થાય, સામે બીજાનું પણ. અને ભજન કરવાનું એટલે સસ્વર ભજન કરવાનું, બોલીને ભજન કરવાનું, જેથી વાતાવરણ પવિત્ર થાય. તુલસીદાસજી કે તુલસી ભીતર બાહે જો ચાહે જીયા, અંદર ને બહાર જો અજવાળો ઈચ્છતા હો તો જી હદે હરિદ્વાર રામ નામ મણિદીપ. રામ કે નામ દીપક જીભ પર મુંહ પર રખો, આવાજ હોતે બહાર ભી ઉજાલા હો જાયગા ઓર નામ સ્મરણ કરતે કરતે અંદર ભી પ્રકાશ આવે. કહે સંત રામ ભજન કરો, ભજનનું મહત્વ એટલું, મહાત્મા એટલું બધું આપ્યું છે.